నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము కుటుంబి మంగళం కురుకొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति अध्याय अपने करी रहा छे. एमा कर्ता कर्म अधिकार नी गाथा 75 सुधी स्वाध्याय थयो छे. हवे गाथा 75 पछी थी आज अर्थना समर्थन रूप कलश रूप काव्य कहे छे 49 જે અગાઉ ગાથા 75માં જે ભાવ આવ્યા એ ભાવથી વિભોર થઈ અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને એવું જ કળશરૂપ કાવ્ય અહીંયા લખ્યું છે. કળશ 49 વ્યાપ્ય વ્યાપકતા તદાત્મની ભવેત્ન એવ અતદાત્મની અપી. વ્યાપ્ય व्यापक भाव संभव रूपे का कर्तृ कर्म स्थिति इति उद्दाम विवेक घस्मरमहो भारेण विनंदस्तमो ज्ञानी भूय तदा स एष लसितः कर्तृत्व शून्य पुमान. 49માં કળશ એનો શ્લોકનો અર્થ છે કે વ્યાપ્ય વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ હોય. વ્યાપ્ય વ્યાપકતા તદાત્મની ભવેત તત સ્વરૂપમાં જ હોય. વ્યાપ્ય વ્યાપકપણું તે સ્વરૂપમાં જ હોય, તત સ્વરૂપમાં જ હોય, અતત્વ સ્વરૂપમાં ન હોય. જે તે સ્વરૂપે છે તે તત્ સ્વરૂપ, તે જ સ્વરૂપે છે તેમાં જ વ્યાપ્ય વ્યાપકપણું હોય. પણ અન્ય સ્વરૂપમાં વ્યાપ્ય વ્યાપકપણું ન હોય. એટલે વ્યાપ્ય વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ હોય, અતત્વ સ્વરૂપમાં ન જ હોય. અતદાત્મની અપીન એવ, અતત્વ સ્વરૂપમાં વ્યાપ્ય વ્યાપકપણું હોય નહીં. અને વ્યાપ્ય વ્યાપક ભાવના સંભવ વિના કર્તા કર્મની સ્થિતિ કેવી? એટલે કે કર્તા કર્મની સ્થિતિ ન હોય. વ્યાપ્ય વ્યાપક ભાવ સંભવમ રૂપે, એટલે વ્યાપ્ય વ્યાપક ભાવના સંભવ વિના કર્તા કર્મ સ્થિતિ કા, કર્તા કર્મની સ્થિતિ કેવી? એટલે કે કર્તા કર્મની સ્થિતિ હોય, વ્યાપ્ય વ્યાપક ભાવ છે નહીં, તો પછી કર્તા કર્મની સ્થિતિ ક્યાંથી હોય? કર્તા કર્મની સ્થિતિ હોય જ નહીં. વ્યાપ્ય વ્યાપક ભાવ હોય તો જ કર્તા કર્મની સ્થિતિ હોય. એટલે કે કર્તાપણું અને કર્મ, જે કાર્ય થાય તે કાર્યનો કરનારો છે તે કર્તા છે, અને જે કાર્ય થયું તે કર્મ. એટલે કોઈ એક દ્રવ્ય છે એમાં કાર્ય થાય છે તો એ દ્રવ્યની સ્થિતિ બદલાય છે, એમાં ફેરફાર થાય છે. એ જ દ્રવ્ય એનો કર્તા છે અને એનું જે કાર્ય થયું, સ્થિતિ બદલાઈ, ફેરફાર થયો, એ એનું કર્મ છે. એટલે આવું કર્તા અને કર્મ પણ ક્યાં સંભવે કે જ્યાં વ્યાપ્ય વ્યાપકપણાનો સંબંધ હોય? એટલે કે જે કર્તા અથવા તો જે કરનારો છે, એ કરનારો જે કાર્ય થયું ત્યાં સુધી પહોંચતો હોય. કરનારો એટલે કરતા, જે કાર્ય થયું ત્યાં સુધી પહોંચતો હોય એટલે કે ત્યાં સુધી વ્યાપતો હોય, તો એ એવું કાર્ય કરી શકે. અને કાર્ય કરે છે તો એ કરતા કહેવાય છે, અને જે કાર્ય થયું તેનું કર્મ કહેવાય. પણ જો એ કરનારો કરતા એ દ્રવ્યમાં જે કાર્ય થયું ત્યાં સુધી પહોંચતો જ નથી, તો એનો કરતા કેવી રીતે થાય? બહુ સહેલી સાદી સરળ ભાષામાં તો સમજાય એવું છે કે જ્યાં એ દ્રવ્ય વ્યાપતું જ નથી, એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય પહોંચતું નથી, વ્યાપતું નથી, તો પછી એ પહેલા દ્રવ્યની સ્થિતિમાં ફેરફાર કેવી રીતે કરે? પહેલા દ્રવ્યની સ્થિતિને બદલવાનું કામ આ બીજું દ્રવ્ય કેવી રીતે કરે? કેમ કે એ તો ત્યાં સુધી પહોંચતું જ નથી, વ્યાપતું જ નથી. એટલે પહેલા દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે કર્તા કર્મનો સંબંધ ક્યાંથી થાય? એટલે કે ન જ થાય. વ્યાપ્ય અને વ્યાપક, જે દ્રવ્ય છે એ વ્યાપક થઈ અને એનું જે કાર્ય થયું છે ત્યાં વ્યાપે છે. પણ એવું ક્યારે થાય કે તત્ સ્વરૂપમાં જ હોય, તત્ સ્વરૂપને વિશે જ એવું કાર્ય થાય, તે જ સ્વરૂપમાં હોય તો જ એવું કાર્ય થાય, અન્યથા એમ થતું નથી. એક દ્રવ્યમાં કાર્ય થાય છે તો એ જ દ્રવ્ય એ કાર્ય સુધી પહોંચે છે, એ કાર્ય સુધી વ્યાપે છે, એટલે એ કાર્ય થાય છે અને એ કાર્યનો કરતા એ દ્રવ્ય પોતે જ છે. અને એ જે કાર્ય થયું, પરિસ્થિતિ બદલાઈ, સ્થિતિ બદલાઈ, એ કર્મ કહેવાય. પણ ત્યાં એ દ્રવ્યનું વ્યાપવું છે, એ દ્રવ્યનું ત્યાં સુધી પહોંચવું છે, એટલે ત્યાં એ કાર્ય કરી શકે છે. એટલે વ્યાપકપણાનો સંબંધ જે છે તે ક્યાં હોય, કોની વચ્ચે હોય? બે અન્ય જુદા જુદા દ્રવ્ય વચ્ચે હોય કે એક જ દ્રવ્યમાં હોય? અહીંયા એમ કહેવું છે કે તત્ સ્વરૂપમાં જ હોય, તેવું જ સ્વરૂપ હોય તો હોય, તત સ્વરૂપમાં જ હોય. વ્યાપ્ય વ્યાપકપણાનો સંબંધ તત સ્વરૂપમાં જ હોય અને અતત સ્વરૂપમાં, તેવા સ્વરૂપે જે નથી એની વચ્ચે ન હોય. જીવ અને કુદગળ બંનેના સ્વરૂપ જુદા જુદા છે. જીવના સ્વરૂપે તે સ્વરૂપે કુદગળ નથી. જીવનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપે કુદગળ નથી. એટલે કે કુદગળ જીવ કરતા જુદા સ્વરૂપે છે, એટલે અતત સ્વરૂપે છે, તત સ્વરૂપે નથી, તે જ સ્વરૂપે નથી. જીવનું જેવું સ્વરૂપ છે એવું પૂદગળનું સ્વરૂપ નથી. એટલે અતત સ્વરૂપે હોવાથી પૂદગળ જીવમાં વ્યાપે નહીં. બે વસ્તુ ભિન્ન જુદા જુદા પ્રકારની એ એકરૂપ થતી નથી. સામાન્ય વ્યવહારમાં વિચાર કરીએ તો પણ આપણે કહીએ છીએ કે આ મેચ ન થાય, આ આમાં ન થાય, આ આમાં ન જાય, આ આમાં ન પહોંચે. કેમ કે બંનેના ગુણો જુદા છે, બંનેના ગુણો જુદા છે, બંનેનું બંધારણ જુદું છે, તો પછી એ બંને વસ્તુ એકરૂપ નથી થતી. આવું તો સામાન્ય વ્યવહારમાં પણ આપણે સમજીએ છીએ. અહીંયા શાસ્ત્રની ભાષામાં એ જ વાત સમજાવી કે તેવા જ સ્વરૂપે હોય તો ત્યાં એ વ્યાપે, પહોંચે. પણ હવે તેવા સ્વરૂપે ન હોય તો પછી ક્યાંથી પહોંચે? લોઢું અને લાકડું એકરૂપ ન થાય, આ વાત ગળે બેસે છે? બધા બોલશે કે આ બેસે છે, કોઈને વાંધો નથી. લોઢાનું અને લાકડાનું એકરૂપ ન થવું એને માટેનું કારણ શું? તો કે બંને જુદા જુદા પ્રકારના છે, બંનેનું ટેક્સચર જુદું છે, બંનેની ઘનતા જુદી છે, બંનેની વિશિષ્ટ ઘનતા જુદી છે, સ્પેસિફિક ગ્રેવિટી બધું જુદું છે, આખું બંધારણ જ જુદું છે, તો એ એકબીજાના રૂપે થઈ શકે નહીં. લોઢું અને લાકડું એકરૂપ થતા નથી, આ વાતમાં કોઈને વાંધો નથી. આ જ વાત અહીંયા તત્વજ્ઞાનની રીતે સમજાવી છે કે ભાઈ એ બંને માં વ્યાપ વ્યાપકપણાનો સંબંધ, એટલે એ વ્યાપવાનો સંબંધ જે છે વ્યાપે એમાં, એવું ક્યારે થાય કે એવું એનું રૂપ હોય તો એમાં વ્યાપે. લાકડાની અંદર લોઢું વ્યાપે નહીં એ જો તમે સ્વીકારો છો તો એમાં એ વાત સમજાઈ જાય છે કે એનું એવું સ્વરૂપ નથી માટે એ એમાં વ્યાપતું નથી. એટલે અતત્ત્વ સ્વરૂપ કહેવાય. અતત્ત્વ સ્વરૂપમાં વ્યાપ વ્યાપક ભાવ હોઈ શકે નહીં, વ્યાપ વ્યાપક ભાવ સંભવે નહીં. હવે વ્યાપ વ્યાપક ભાવ સંભવે નહીં એટલે એમાં એ વ્યાપતું જ નથી, તો પછી એનું કાર્ય ક્યાંથી કરે? જે વસ્તુ એમાં એ પહોંચતી જ નથી, જે વસ્તુ જે છે તે પહેલી વસ્તુના ગુણમાં એ પહોંચતી નથી, એના ગુણો ને આના ગુણો જુદા છે, તો પછી એમાં એનું વ્યાપવું નથી, તો પછી કર્તા કર્મની પ્રવૃત્તિ તો હોઈ શકે જ નહીં. આ સિદ્ધાંત સમજાયો. એટલે શું કહ્યું કે વ્યાપ્ય વ્યાપકપણું તત્ત્વ સ્વરૂપમાં જ હોય, અતત્ત્વ સ્વરૂપમાં ન જ હોય, અને વ્યાપ વ્યાપક ભાવના સંભવ વિના વ્યાપ વ્યાપક ભાવ નથી થતો તો કર્તા કર્મની સ્થિતિ કેવી રીતે થાય? અર્થાંત કર્તા કર્મની સ્થિતિ ન જ હોય. આગળ કહે છે, આનું નામ, આવું જે જાણવું, આવું સમજવું, એનું નામ એક પ્રકારનો વિવેક છે. એટલે અહીંયા કહે છે કે ઇતિ ઉદ્દામ વિવેક ગમર્મહો ભારેણ. એટલે આવો પ્રબળ વિવેક રૂપ અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાન પ્રકાશ, તેના ભારથી અજ્ઞાન અંધકારને ભેદતો આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. ઘણી વાત સાથે લીધી કે આવો પ્રબળ વિવેક શું કે અતત્ત્વ સ્વરૂપમાં વ્યાપ વ્યાપક ભાવ સંભવે નહીં અને પછી કર્તા કર્મની સ્થિતિ ન હોય, આવું સ્વીકારવું, આવો વિવેક. અને આ વિવેક સિદ્ધાંત છે એને અહીંયા પ્રબળ વિવેક કહ્યો. અને એવા પ્રબળ વિવેક રૂપ અને સાથે સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જ્ઞાન પ્રકાશ, જ્ઞાન આત્માનું જ્ઞાન એ સર્વને ગ્રાસીભૂત કરે એટલે બધાને એ જાણી લે, જ્ઞેય માત્રને જાણી શકે એવું આ આત્માનું જ્ઞાન છે. એટલે કે એ સર્વને ગ્રાસીભૂત કરે, પોતાના જ્ઞાનમાં બધાને પકડે, બધાને ગ્રહણ કરી લે એટલે કે જાણી લે. સર્વને જાણવાનો જેનો સ્વભાવ છે એવો આ જ્ઞાન પ્રકાશ, તેના ભારથી કહેતા એ જ્ઞાન પ્રકાશની એવી શક્તિથી, જ્ઞાન પ્રકાશ દ્વારા અજ્ઞાન અંધકારને એ દૂર કરે છે, એ અંધકારને ભેદી નાખે છે એવો આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને તે સમયે, તે કાળે, તે વખતે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. એટલે કે આ ભગવાન આત્મા એમ જ્યારે જાણે છે કે બીજા અન્ય દ્રવ્યમાં એને તત્સ્વરૂપ સંબંધ નથી, માટે એમાં એ વ્યાપતો નથી, અને વ્યાપતો નથી તો એનો કરતા થતો નથી, એમ એ જાણે છે. અને સર્વને જાણવા વાળો થઈને એ અજ્ઞાનને દૂર કરતો, જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમતો, એ અન્ય ભાવનો કરતા થતો નથી, અને એવો જ આત્મા શોભે છે. જે અન્ય ભાવનો કરતા થતો નથી, કર્તૃત્વ રહિત થયેલો શોભે છે, અજ્ઞાન વશ એ પરદ્રવ્યનો અને પરભાવનો કરતા થાય છે ત્યારે એ જરાય શોભતો નથી, ત્યારે એ મિથ્યાત્વ સહિત છે તો ત્યારે તે જરાય શોભતો નથી. પણ ભગવાન આત્મા પોતે જ્યારે આ જ્ઞાન ક્રિયા કરીને, આવું જાણીને એ અજ્ઞાનને દૂર કરે છે, એટલે અજ્ઞાનને દૂર કરે છે ત્યારે એ શોભાયમાન થાય છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી કહે છે કે જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે, કોઈ એક અવસ્થા વિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે, એટલે સર્વ અવસ્થામાં વ્યાપે છે એને વ્યાપક કહેવામાં આવે, અને કોઈ એક જ અવસ્થા થઈ છે કોઈ એક, એ અવસ્થા વિશેષ એનું કાર્ય છે, કર્મ છે, એ વ્યાપ્ય છે. પદાર્થ છે એ બધામાં જેમાં વ્યાપે છે એનું વ્યાપ્ય છે, એમાંની કોઈ પણ એક અવસ્થા લઈએ, એક સ્થિતિ લઈએ તો એનું વ્યાપ્ય છે. માટી છે, માટી એ બધી અવસ્થાઓ માટીની છે એમાં વ્યાપે છે, ઘડાની અવસ્થામાં વ્યાપે છે, કોડિયાની અવસ્થામાં વ્યાપે છે, કુંડાની અવસ્થામાં વ્યાપે છે, તાવડીની અવસ્થામાં વ્યાપે છે, માટીના બધા જ વાસણોની અવસ્થામાં માટી વ્યાપે છે. હવે એમાંથી કોઈ એક અવસ્થા વિશેષ એટલે કોઈ એક અવસ્થા લઈએ કે કુંડું લઈએ તો કુંડું જે છે એનું વ્યાપ્ય છે, એનું કર્મ છે. કોઈ પણ એક લઈએ તો એટલે કે કોઈ એક અવસ્થા વિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે, માટીનું તે વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. માટી દ્રવ્ય છે અને કુંડું એની પર્યાય છે, એટલે કુંડું છે તે એનું કાર્ય છે, એનું વ્યાપ્ય છે, એ જ એનું કર્મ છે. વ્યાપક કોણ છે? માટી જે દ્રવ્ય છે તે વ્યાપક છે, અને માટીની આ કુંડારૂપ પર્યાય થઈ છે તેનું વ્યાપ્ય છે. દ્રવ્ય પર્યાય અભેદ રૂપ જ છે. થોડુંક અહીંયા કોન્સન્ટ્રેશન રાખવાની જરૂર છે. દ્રવ્ય પર્યાય અભેદ રૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા સ્વરૂપ અથવા સત્વ, તે જ પર્યાયનો આત્મા સ્વરૂપ અથવા સત્વ. શું કહેવું છે? કે દ્રવ્યનો આત્મા એટલે અહીંયા ભગવાન આત્માની વાત નથી, દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યની અંદર જે સત્વ પડ્યું છે તે, એટલે એને એમ કહ્યું કે દ્રવ્યનો આત્મા કહો કે દ્રવ્યનું સ્વરૂપ કહો કે દ્રવ્યનો જે ભાવ છે તે કહો કે દ્રવ્યનું સત્વ કહો, એ જે કંઈ દ્રવ્યનું આત્મા સ્વરૂપ અથવા સત્વ, દ્રવ્યનો જેવો ભાવ છે તે જ ભાવ પર્યાયનો પણ છે, એટલે કે પર્યાયનો પણ આત્મા સ્વરૂપ અથવા સત્વ, એ બંને એક જ પ્રકારે છે, અને એમ એ દ્રવ્ય અને પર્યાય અભેદ રૂપે છે. દ્રવ્ય અને પર્યાય કયા પ્રકારે અભેદ? કયા? કે એમનામાં જે રહ્યું છે તે, એમનામાં બંનેમાં જે વ્યાપી રહ્યું છે તે. કેમ કે દ્રવ્ય એ પર્યાયનો કરનારો કરતા છે, અને દ્રવ્યમાં જે ગુણો છે તેની પર્યાય, જે નવી અવસ્થા થઈ છે, જે કાર્ય થયું છે, માટીમાંથી જે કુંડું બન્યું છે તો કુંડામાં પણ એ જ વ્યાપે છે. એટલે કે એ દ્રવ્યનું આત્મા સ્વરૂપ અથવા સત્વ, દ્રવ્યનો ભાવ જેવો છે તેવો ભાવ, દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ, માટીનો દાખલો લઈ તો માટીનું જેવું સ્વરૂપ છે, માટીના જેવા ગુણો છે, માટીનો જેવો ભાવ છે, માટીનું જે સત્વ છે એ જ કુંડાનો પણ ભાવ છે, કુંડાનો પણ એ જ ગુણ છે, કારણ કુંડાનું પણ એ જ સત્વ છે, એ માટી જ છે. એટલે એ દ્રવ્ય અને પર્યાય એ રીતે અભેદ રૂપ જ છે. દ્રવ્ય પર્યાય અભેદ રૂપ જ છે. જે દ્રવ્યનો ભાવ, દ્રવ્યનો આત્મા કહો કે દ્રવ્યનું સ્વરૂપ કહો અથવા તો દ્રવ્યનું સત્વ કહો, તે જ પર્યાયનો ભાવ છે, પર્યાયનો એ આત્મા છે, પર્યાયનું સ્વરૂપ છે અથવા પર્યાયનું સત્વ છે. જે દ્રવ્યનો ભાવ છે અથવા દ્રવ્યનો આત્મા છે અથવા દ્રવ્યનું સત્વ છે અથવા દ્રવ્યનું સ્વરૂપ છે, જે કંઈ દ્રવ્યનું છે જેવું છે તેવું જ પર્યાયનું પણ છે. એટલે કે પર્યાયનો પણ એવો જ ભાવ છે, પર્યાયનો એ જ આત્મા છે, પર્યાયનું એવું સ્વરૂપ છે, પર્યાયનું એવું સત્વ છે. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે, અને પર્યાય દ્રવ્ય વડે વ્યાપાઈ જાય છે. આવું વ્યાપ્ય વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ, અર્થાંત અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય. દ્રવ્ય અને દ્રવ્યની જે પર્યાય, માટી અને માટીની કુંડા રૂપે થયેલી પર્યાય, એ બંનેની અંદર એક જ પ્રકારના ગુણો છે, એમ કહીએ. બંનેનું સત્વ એક જ પ્રકારે છે, બંનેનો આત્મા એક જ પ્રકારે છે. અહીંયા આત્મા એટલે આત્મા શબ્દ આપણે જેને માટે વાપરીએ છીએ ને, ભાવ એનો, અથવા તો એનું સત્વ અથવા તો એનું સ્વરૂપ, એ બંનેનું, દ્રવ્યનું અને પર્યાયનું બંનેનું એક જ પ્રકારે છે, એટલે એને તત્ સ્વરૂપ કહેવાય. તત સ્વરૂપ કોણ છે? માટી અને કુંડુ, માટી અને માટીની પર્યાય કુંડુ, એ બંને તત સ્વરૂપ છે, તે સ્વરૂપે જ છે. કુંડુ જે પર્યાય છે તે માટીના સ્વરૂપે છે, એટલે તત સ્વરૂપ છે, અને તત સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ છે, એટલે એમાં વ્યાપ વ્યાપકપણું હોય, વ્યાપ વ્યાપકપણું સંભવે છે. એટલે અહીંયા કહ્યું કે દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યાપાઈ જાય છે. આવું વ્યાપ વ્યાપકપણું તત સ્વરૂપમાં જ, અર્થાંત અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ, જેની સત્તા એક જ પ્રકારે છે, જુદા જુદા પ્રકારે નથી, ભિન્ન સત્તા નથી. સત્તા કહેતા એનું સત્વ, સત્તા કહેતા એનું સ્વરૂપ, સત્તા કહેતા એનું ભાવ, એટલે બંનેની સત્તા અભિન્ન છે, ભિન્ન નથી. બંનેનું સત્વ એક જ જેવું છે, એક જ પ્રકારનું છે. એટલે એવા બંને પદાર્થ, કયા પદાર્થ લીધા છે? અહીંયા દ્રવ્ય લીધું છે, માટી દ્રવ્ય લઈએ અને એની પર્યાય કુંડુ લઈએ, એ બંને પદાર્થમાં સત્વ એક જ પ્રકારે છે, એટલે બંનેની સત્તા અભિન્ન થઈ, બંનેની સત્તા જુદી જુદી ન થઈ. એટલે એવી જે બંને પદાર્થની સત્તા અભિન્ન છે, એની અંદર જ આવું વ્યાપ વ્યાપકપણું, એટલે તત સ્વરૂપ હોવાને કારણે હોય છે. પણ એ તત સ્વરૂપ તે જ સ્વરૂપે ન હોય, એટલે કે એનું સત્વ એ પર્યાયનું સત્વથી જુદું હોય, દ્રવ્યનું સત્વ અને પર્યાયનું સત્વ જુદું જુદું હોય, તો શું થાય? અતત્વ સ્વરૂપ થાય. અતત્વ સ્વરૂપમાં, અર્થાત જેમની સત્તા સત્વ જુદું જુદું છે, ભિન્ન છે, એવા પદાર્થોમાં એ વ્યાપ વ્યાપકપણું ન હોય. જ્યાં વ્યાપ વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા કર્મ ભાવ હોય, વ્યાપ વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા કર્મ ભાવ હોય. આપણે શરૂઆતમાં જ આ વાત સમજી લીધી છે. વ્યાપ વ્યાપક ભાવ વિના કર્તા કર્મ ભાવ ન હોય, વ્યાપવું થતું જ નથી, તો પછી એનું કાર્ય ક્યાંથી કરશે? તો પછી એ કરતા કેમ કહેવાય? માટી દ્રવ્ય છે, એની અંદર કુંભારનું વ્યાપવું થતું નથી, માટે કુંભારને માટીમાંથી ઘડો બને છે, તો એનો કરતા કહેવાતો નથી. ઘડાની અંદર, ઘડાની પર્યાય થઈ એમાં માટીનું વ્યાપવું છે, કુંભારનું વ્યાપવું નથી. ઘડાની પર્યાય થઈ એમાં માટીના ગુણો છે, કુંભારના ગુણો નથી. માટીમાંથી ઘડાની પર્યાય થઈ એમાં માટીનું સત્વ અને ઘડાનું જે પર્યાય છે એનું સત્વ એ એક જેવું છે, જુદું જુદું નથી, અભિન્ન છે. પણ ઘડાની પર્યાય જે થઈ તે અને કુંભાર, એ બંનેનું સત્વ જુદું જુદું છે, ભિન્ન છે, તત્વ સ્વરૂપ નથી. ઘડો અને કુંભાર એ બંને જુદા જુદા છે, બંનેની સત્તા જુદી છે, બંનેના ગુણો જુદા છે, માટે તે અતત્વ સ્વરૂપ છે, તત્વ સ્વરૂપ નથી. અને અતત્વ સ્વરૂપ હોય તો વ્યાપ વ્યાપકપણાનો સંબંધ નથી, અને વ્યાપતો જ નથી તો પછી ત્યાં પહોંચતો જ નથી, તો પછી એ તેનું કાર્ય કરે કેવી રીતે? એટલે કુંભારને ઘડાનો કરતા નથી કહેવાતો, પણ એ માટી સ્વયં પોતે જ્યારે કળા રૂપે પરિણમે છે એવી પર્યાય થાય છે તો માટી કરતા છે અને ઘડો તેનું કાર્ય છે. કુંભાર નિમિત્ત કારણ છે એની અત્યારે વાત નથી કરવી. નિમિત્ત તો ગમે તે હોય, કુંભાર ન હોય તો પણ ઘડો તો થાય, કુંભારની પત્ની હોય તો પણ ઘડો થાય, કુંભારની દીકરી હોય તો પણ ઘડો થાય, અને કુંભારનો દીકરો કામ કરતો હોય તો પણ ઘડો થાય, અરે કોઈ ન હોય ને મશીન હોય તો પણ ઘડો થાય, આપણે પણ ઘડો બનાવી શકીએ. એટલે નિમિત્ત તો ગમે તે હોય, જ્યારે એ કાર્ય થાય અને જે હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે. પણ માટી જ ન હોય તો કંઈ ઘડો થાય? સહેલી રીતે સમજીએ ને તો બધું ધીરે ધીરે ઉતરી જાય એવું છે. આ તત્વની વાત અઘરી નથી. જીવને પ્રમાદ કરવો હોય, સમજવું ન હોય એટલે એને અઘરી લાગે. બહુ સહેલી વાત છે કે માટી હોય તો ઘડો થાય ને, માટી ન હોય તો ઘડો થાય? કુંભાર ન હોય તો ઘડો થઈ શકે, કેમ કે કુંભારને બદલે કુંભારની પત્ની ઘડો બનાવે. કુંભારની પત્ની ન હોય તો પણ ઘડો બને, તો કુંભારનો છોકરો બનાવે, કુંભારની છોકરી બનાવે. અરે કુંભારનું આખું ફેમિલી ન હોય તો પણ ઘડો બને, મશીનમાં ઘડો બને. અરે આપણે પણ ઘડો બનાવીએ એમાં ક્યાં મોટી વાત છે? નાના હતા ત્યારે બનાવતા હતા ને સ્કૂલમાં, બધા પ્રોજેક્ટની અંદર બધા જાત જાતના બધા માટીના રમકડા અને પહેલા બીજા ત્રીજા ચોથા ધોરણમાં બધું બનાવવામાં આવતું હતું, કરતા જ હતા, એમાં ક્યાં મોટી વાત છે? એટલે જ્યારે એ બને એ વખતે જે હાજર છે એને નિમિત્ત કહેવાય. કંઈ કુંભાર જ નિમિત્ત છે એમ નહીં. એટલે નિમિત્ત જે છે એનું કોઈ મહત્વ રહેતું નથી. પણ માટી જેને ઉપાદાન આપણે કહીએ છીએ, માટી ન હોય તો આ બધા નિમિત્તો ગમે તેવા હોય તો પણ કંઈ ઘડો બને? નથી બનતો. આટલી સહેલી સરળ વાત છે, પણ શાસ્ત્રની ભાષામાં એને સમજાવી કે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. તો એટલા બે શબ્દ યાદ રાખવા ના આવે એટલે એને અઘરું પડી જાય કે હા આ તો તત્વની વાત થઈ ગઈ, નિશ્ચયની વાત થઈ ગઈ. એને દૂર દૂરના રિલેશન યાદ રાખવામાં વાંધો નથી આવતો. એની બહેનના વેવાઈના દીકરાની છોકરી કોણ છે એનું નામ અને જન્મ તારીખ એને યાદ છે. એની બધી પંચાયત કરવાનું સૂજે છે કે ક્યાં પરણી, ક્યાં ગઈને, એની છોકરી કેટલી ને એનું શું, એટલું બધું યાદ રાખે. અને અહીંયા બે શબ્દ ઉપાદાન કારણ, નિમિત્ત કારણ એને સમજવાના હોય તો ત્યાં એને અઘરું લાગે. આ બધી આપણી મૂંઢતા છે પ્રભુ. આપણે ઘણી વાર આપણે કહીએ છીએ કે આ તો કોઈ બહુ અઘરું પડે, બહુ અઘરું પડે. શું અઘરું પડે? ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ, એને શું અઘરું? બીજું બધું છોડી દે ને તો એની પાસે એટલી બધી મેમરી પડી છે, એટલી બધી સમજ શક્તિ પડી છે કે ક્યાંય એને ઓછું પડે એમ નથી. ગમે તે ઉંમરે પણ એ શાસ્ત્રનો અભ્યાસ કરી શકે, કંઈ અઘરું નથી. બીજે બધેથી ઊંચો આવે, બીજે બધેથી એ પોતાની શક્તિને વેડફી રહ્યો છે ને, મનની શક્તિને, યાદ શક્તિને, સમજ શક્તિને બીજે બધે વેડફી રહ્યો છે. એક ટકો પણ એ આ તરફ વાળતો નથી કે સોએ સો ટકા પોતાની શક્તિને બહારમાં વેડતી રહ્યો છે ને, માટે આ અઘરું લાગે છે. બાકી શુક્ર અઘરું લાગે. બીજે બધેથી તારા ઉપયોગને પાછો લઈ, બીજે બધે યાદ રાખવાનું બધું છોડી દઈ, અને આમાં વળ ને બધું સહેલું છે, બધું સમજાઈ જાય એવું છે, શુક્રા ન સમજાય, ભગવાન આત્માને શું અઘરું? અહીંયા શબ્દો જે છે એને ફરીથી જરા લઈએ. એક શબ્દ નવો જે આવ્યો છે આ વખતે તે એ છે કે તત્ત્વ સ્વરૂપને અતત્ત્વ સ્વરૂપ. તત્ત્વ સ્વરૂપને એટલે કે તેવા જ સ્વરૂપે હોય એને અહીંયા પંડિતજીએ સ્પષ્ટ કરીને સમજાવ્યું કે એનો જે ભાવ, એનું જે સત્વ, એની જે સત્તા, એ બીજાની પણ એ જ પ્રકારે છે તો એ તત્ત્વ સ્વરૂપ થાય. હવે આવું ક્યારે બને? કે એ જ દ્રવ્ય હોય અને એ જ દ્રવ્યનું પરિણામ હોય, એ જ દ્રવ્યની પર્યાય હોય તો થાય. માટી અને ઘડો એ બે વસ્તુ એવી છે કે એ બંનેનું સત્વ એક જ છે, એટલે તત્ત્વ સ્વરૂપ થયા. માટી અને ઘડાની વચ્ચે એવો ભાવ વર્તે છે કે બધા જ વખતે હોય, એટલા માટે શરૂઆત ત્યાંથી કરી કે જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે. માટીની બધી અવસ્થાઓમાં માટી વ્યાપે, ગમે તે એની અવસ્થા થાય તો પણ માટી તો એમાં માટીપણે જ હોય. અને એવું હોય ત્યારે એને વ્યાપ્યપણું કહેવાય. ત્યારે એ માટી વ્યાપે છે તો માટીને વ્યાપક કહેવાય. બધા બધી અવસ્થાઓને વિશે કોણ વ્યાપે છે? ઘડામાં, કુંડામાં, કોળિયામાં કોણ વ્યાપે છે? માટી. તો માટીને વ્યાપક કહ્યું. આમાં શું ન સમજાય એવું શું છે? એ વ્યાપક થયું. માટી વ્યાપે છે અને જ્યાં જ્યાં વ્યાપે છે એ બધું એનું વ્યાપ્ય થયું, એ બધું એનું કામ થયું, એનું કાર્ય થયું, એ કર્મ થયું. હવે આવું વ્યાપ્ય વ્યાપક પણ હોય તો એ કાર્ય થયું કહેવાય એને કે કાર્યનો કરતા માટી કહેવાય. ત્યાં પછી વધારે સ્પષ્ટતા એ કરી કે એમાં બે પદાર્થોને લઈ અને એની અંદર જો કરતા કર્મ નો સંબંધ છે કે નહીં એ તપાસવા જઈએ તો આપણે એને જોવું પડે કે એ પેલો પદાર્થ, પહેલો પદાર્થ અને બીજો પદાર્થ બંનેની સત્તા જુદી જુદી છે કે એક જેવી છે, બંનેનું સત્વ એકરૂપ છે કે જુદું જુદું છે. જો એ બંનેનું સત્વ એવું જ છે તો તે તત્ સ્વરૂપ છે, એવા જ સ્વરૂપે છે અને એવા જ સ્વરૂપે હોય તો વ્યાપક અને વ્યાપ એવો સંબંધ થાય, જુદું જુદું હોય તો એવો સંબંધ નથી થતો. આ ઉપરથી સમજાવવું એ છે કે જીવ દ્રવ્ય છે એ અને પૂતગળ દ્રવ્ય બે જુદા જુદા છે. જીવની અંદર પૂતગળ વ્યાપતું નથી, પૂતગળમાં જીવ વ્યાપતું નથી. બંનેની સત્તા જુદી છે, બંનેના સ્વભાવ જુદા છે, બંનેનું સત્વ જુદું છે, બંનેના ભાવ જુદા છે. તો પછી બંને વચ્ચે વ્યાપ વ્યાપક પણ હોય જ નહીં, અને વ્યાપ વ્યાપક પણ હોય નહીં તો પછી કરતા કર્મ સંબંધ ન હોય, એ કરનારો થાય જ નહીં. એટલે પૂતગળના કામ કરનારો જીવ નથી. આ વાત તત્વની રીતે આપણને તર્ક દ્વારા સમજાવી કે આ આત્મા, ભગવાન આત્મા એ પૂતગળની અંદર વ્યાપતો નથી, એટલે પૂતગળના કામ કરતો નથી. અને પૂતગળના એટલે આ જળ પૂતગળ સિવાય એના જે ભાવ જે છે, પરના લક્ષ્ય થતા ભાવ, એ પણ એનાથી જુદા છે, એનું સત્વ જુદું છે, એની સાથે પણ એને એવો સંબંધ નથી, તત્ સ્વરૂપ સંબંધ નથી થતો. જે વિકારી ભાવ થાય, રાગ દ્વેષના ભાવ થાય, એની સાથે પણ એને તત સ્વરૂપ સંબંધ નથી, એ અતત સ્વરૂપ સંબંધ છે. એટલે એવા ભાવ, રાગ દ્વેષના ભાવ, વિકારી ભાવ, વિભાવ ભાવ, એની સાથે પણ એનું વ્યાપ વ્યાપક પણ નથી, માટે એનો એ કરતા થતો નથી. એટલે આ આત્મા, ભગવાન આત્મા, એ પૂતગળ પદાર્થોના કામ કરતો નથી. એ પૂતગળ પદાર્થોનું જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ પર્યાયો બદલાઈ રહી છે, એનો કરતા ભગવાન આત્મા નથી. એ જ રીતે આ રાગ દ્વેષના ભાવો, એ ભાવોનો પણ આત્મા કરતા નથી. એટલે બંનેનો એ અકર્તા કરતા થતો નથી, એ અકર્તા રહે છે. એટલે એ કર્તૃત્વ રહિત થયેલો છે. કર્તૃત્વ રહિત એટલે પરનો કર્તૃત્વ રહિત થયેલો જ એ શોભે છે. એવો છે તો એવો જ શોભે, અને એને બદલે એને ઊંધું માનવામાં આવે કે આ આત્મા પૂતગળનો કરતા થાય છે, અથવા તો આ આત્મા વિભાવ ભાવ, આશ્રવ ભાવ, ક્રોધના ભાવોનો કરતા છે, એવું ઊંધું વિચારવામાં આવે તો શું થાય? એ શોભે નથી, શોભતું. એ વિધાન ખોટું છે, એ શોભતું નથી. આત્મા કેવો શોભે? તો કે પરનો અકર્તા હોય એવો જ શોભે છે. એટલી સરસ વાત અહીંયા મૂકી દીધી છે. શોભે છે જે વાત છે એમાં વજન છે કે આત્મા જેવો હોય એવો સારો લાગે. ભાઈ, તમે મનુષ્ય થયા છો અને પછી ચાર પગે ચાલો એમ શોભતા નથી. જરાક તો વિચાર કરો, તમે ચાર પગે ચાલો છો તો શોભતા નથી. આપણું બાળક ચાર પગે આમ ચાલતું હોય તો આપણે તરત એને ટોકીએ છીએ, કરે ઉભો થા, આવું ન કરાય, બરાબર ને? કેમ? તો તું શોભતો નથી. મનુષ્ય છો, બે પગે ચાલે એ બરાબર શોભે છે. એમ આ આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા થાય, પોતાનો જ્ઞાન સ્વભાવ છે એવા સ્વભાવ ભાવનો કરતા થાય તો શોભે. પણ ચાર પગે ચાલે એટલે જગતના બધા જે કંઈ પદાર્થો છે એનો પણ એ કરતા થાય, અને પોતાનો જે સ્વભાવ નથી એવા વિભાવ ભાવનો પણ જો એ કરતા થાય તો એ શોભતો નથી. શોભવાની વાત કેટલી સરસ મૂકી છે, સરસ સરસ રીતે સમજાય છે કે ભાઈ તું ચાર પગે ચાલે છે તો નથી શોભતો, એવી રીતે તું પરનો કરતા થાય છે એ શોભતો નથી. તું પરનો કરતા નથી અને પરનો કરતા થઈને ફરે છે ને, મોટી પાઘડી બાંધીને નીકળ્યો છે ને કે આ કરું, આ કરું, આ કરું, મેં કર્યું, મેં કરું, મેં કરું, નથી શોભતો. તું ભગવાન આત્મા છો અને તું તારા શુદ્ધ સ્વભાવ ભાવનો જ કરતા છો અને એમ જ શોભે છે. બહુ સરસ વાત લીધી છે. કર્તૃત્વ રહિત થયેલો શોભે છે, એવો જ્ઞાન સ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. અને એને અહીંયા પંડિતજીએ સરસ રીતે સમજાવી દીધી કે વ્યાપ વ્યાપક ભાવ વિના કરતા કર્મ ભાવ ન હોય, અને આવું જે જાણે તે પૂતગળને અને આત્માને કરતા કર્મ ભાવ નથી એમ જાણે છે, અને આમ જાણતા તે જ્ઞાની થયો, અને આમ જ્ઞાની થાય તો પછી એ કરતા કર્મ ભાવથી રહિત થાય છે. જ્ઞાતા દ્રષ્ટા એટલે કે જગતનો સાક્ષીભૂત થાય છે. જગતનો કરતા નથી થતો, જગતનો જ્ઞાતા દ્રષ્ટા થાય છે. જ્ઞાતા દ્રષ્ટા કહો કે સાક્ષી કહો, સાક્ષી ભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટા, માત્ર જાણે એનું કંઈ કરે નહીં. આવી સરસ વાત આ શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને મૂકી છે. હવે પૂજ્ય ગુરુદેવે આના ઉપર ઘણી વાત સરસ સમજાવી છે, આપણે એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એના પાના નંબર 110, એમાં બીજો પેરેગ્રાફ. પૂજ્ય ગુરુદેવ કહે છે કે જ્ઞાતા એવો આત્મા પોતાના સ્વ પર પ્રકાશક પરિણામનો કરતા અને એ પરિણામ એનું કર્મ. ભગવાન આત્મા છે એ પોતે જ્ઞાતા છે, જ્ઞાન કરવા વાળો છે, અને એ સ્વ પર પ્રકાશક પરિણામનો કરતા એટલે કે સ્વને પણ પ્રકાશે છે, સ્વને પણ પ્રસિદ્ધ કરનારો છે, અને પરને પણ પ્રકાશે છે. બંનેને જાણે છે, સ્વ અને પરને જાણવા વાળો છે, એટલે બંને એની પ્રસિદ્ધિ કરે છે. એટલે એવા સ્વ પર પ્રકાશક પરિણામનો કરતા અને એ પરિણામ એનું કર્મ. પણ એને ખરેખર જોવા જઈએ તો એ પણ ઉપચાર માત્રથી છે. નિશ્ચયથી તો જે પરિણામ આવ્યું એટલે જે પર્યાય થઈ એ પર્યાયના સટકારકો એના પોતાના, એના છ છ કારણો એના પોતાના, એટલે પર્યાય પોતાથી જ થઈ છે, એ કંઈ ભગવાન આત્મા કરતો નથી, આ નિશ્ચય છે. પણ ઉપચારથી આપણે એમ કહીએ છીએ કે એ એનું જ્ઞાન છે, એનો એ કરતા ભગવાન આત્મા છે. એટલે કે જે પર્યાય થઈ, જ્ઞાનની જે પર્યાય થઈ એનો કરતા આત્મા કયું છે એ પણ ઉપચાર માત્રથી કયું છે. થોડુંક અઘરું પડશે પણ ફરીને એના ઉપર જરા કોન્સન્ટ્રેશન કરશો એટલે સમજાશે. શું આપણે માનીએ છીએ, અગાઉ વાત એ પણ આવી ગઈ 75મી ગાથામાં, કે જે જ્ઞાન થયું એ જ્ઞાન એ આત્માનું કર્મ. કયું જ્ઞાન થયું? ઉદ્ગળ પરિણામો એનું જે જ્ઞાન છે, ઉદ્ગળ પરિણામોનું જ્ઞાન એનો કરતા આત્મા, એમ આપણે વાત લીધી, અને એ આત્માનું કર્મ. એટલે એ જે જ્ઞાન છે એ જ્ઞાન થયું એટલે એ જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાયનો આત્મા કરતા થાય, એમ આપણે વાત લીધી. પણ એ પણ ઉપચારથી છે. હજી એમાં વધારે ઊંડાણમાં જઈએ ને નિશ્ચયથી જો વિચાર કરીએ તો શું છે, તો કે એ પર્યાય થઈ એનો કરતા આત્મા નહીં, પણ પર્યાય સ્વતંત્ર પોતે જ કરતા છે. પર્યાય પોતે સ્વતંત્ર એનું કાર્ય છે, પર્યાય પોતે સ્વતંત્ર એનું સાધન છે, પર્યાય પોતે જ સ્વતંત્રપણે એ સંપ્રદાન છે, અપાદાન છે અને અધિકરણ છે. છ છ કારકો પર્યાયના પોતાના છે એ નિશ્ચય છે. પણ આપણે ઉપચારથી એમ કહીએ કે જ્ઞાન થયું ને જે જ્ઞાનની પર્યાય થઈ એ આત્માનું કાર્ય છે, અને એમ કહેવા પાછળનો આશય એમ છે કે એ જ્ઞાનની ક્રિયા આત્મા જ કરે, બીજું દ્રવ્ય નથી કરતું. જ્ઞાન ક્રિયા કરનારો આત્મા છે અને બીજા દ્રવ્ય એનાથી જુદા પાડવા છે, એટલે એ બીજા દ્રવ્યનું કાર્ય નથી. જ્ઞાન કરવું તે બીજા દ્રવ્યનું કાર્ય નથી, એ આત્માનું કાર્ય છે, એમ સમજાવવું છે. એટલે આપણે એને એમ કહીએ, એની પર ઉપચાર કરીએ કે એ સ્વ પર પ્રકાશક પરિણામ જે થયા એનો કરતા આત્મા અને એ એનું કર્મ. એટલે ઉપચારથી એ કહેવામાં આવ્યું. નિશ્ચયથી તો પર્યાય પર્યાયથી જ થઈ છે, દ્રવ્યથી પર્યાય થઈ છે એમ કહ્યું, એ તો ઉપચાર કયો છે, ભેદ કરીને ઉપચાર કર્યો. ભેદ પડે ને એટલે ઉપચાર છે. નિશ્ચયથી તો નિર્વિકારી નિર્મળ પરિણામ સ્વયં સિદ્ધ થયા છે, પોતાથી જ થયા છે. ત્યાં આત્મા તે નિર્મળ પરિણામનો કરતા અને તે નિર્મળ પરિણામ આત્માનું કર્મ એ ઉપચાર માત્ર છે, એવો ઉપચાર કરવામાં આવ્યો. તથા એ ઉપચાર કરવાનું કારણ શું? તો કે બીજા દ્રવ્યનું એ કાર્ય નથી, બીજું અન્ય દ્રવ્ય એવી જ્ઞાનની પર્યાય કરતું નથી, એટલા માટે એ બીજા દ્રવ્યથી જુદું પાડવું છે. ત્યારે એને એમ કહેવામાં આવ્યું, ઉપચાર કરીને કહેવામાં આવ્યું કે જ્ઞાન ક્રિયા થઈ અને જે કાર્ય થયું જ્ઞાનની જે પર્યાય થઈ જાણવા વાળી જે પર્યાય થઈ એનો કરતા આત્મા છે. પણ એ જ્ઞાનની પર્યાય જે થઈ એ સ્વયં થઈ છે, એના ફટકારકો એના પોતાના છે. બીજી વાત આગળ, તથા રાગની અને જડની ક્રિયાનો કરતા આત્મા છે એ તો ઉપચારથી પણ નથી, જ્ઞાનની ક્રિયાનો. સ્વ પર પ્રકાશક પરિણામો જે થયા, સ્વને જાણવું અને પરને જાણવું, સ્વનું જ્ઞાન કરવું અને પરનું જ્ઞાન કરવું, એટલે સ્વ પર પ્રકાશકપણું થયું, એટલે એને પ્રસિદ્ધ કરનારો છે એટલે સ્વ પર પ્રકાશક. એટલે એ જ્ઞાન ક્રિયા કરવા વાળો ભગવાન આત્મા એ જ્ઞાન કરે છે અને જે જ્ઞાનની પર્યાય થઈ એનો એ કરતા. ત્યારે એને એમ કહ્યું કે એ ઉપચારથી કહેવાય. અને પછી આગળ જઈને વાત કરી કે પેલું રાગ નું કરવું અથવા તો જળ પદાર્થો પૂદગળ શરીર આ એની ક્રિયા કરવી એ તો ઉપચારથી પણ ન કહેવાય, એનો કરતા તો આત્માને ઉપચારથી પણ ન કહેવાય. નિર્મળ પર્યાય જે થાય છે, જ્ઞાનની પર્યાય થઈ આત્મા એનો કરતા છે અને નિર્મળ પરિણામ જે આવ્યા એ પરિણામ આત્માનું કર્મ છે, એને ઉપચાર માત્રથી કહેવામાં આવ્યું છે. પણ નિશ્ચયથી તો એ પર્યાય એની મેળે સ્વતંત્રપણે થઈ છે. હવે અહીંયા આગળ વાત કરે છે કે પણ જ્યારે તમે રાગની વાત કરો તો એ રાગની ક્રિયા, જળની ક્રિયા એ બધું કામ છે એનો તો એ ઉપચારથી પણ કરતા નથી, કેમ કે બંને દ્રવ્ય જુદા છે, એનો એ કરતા ક્યાંથી થાય. આ આટલું સત્ય સમજાય એટલે બાકી બધું એમાં આવી જાય. આ છેલ્લામાં છેલ્લી વાત કરી દીધી, એનો તો એ ઉપચારથી પણ કરતા નથી. આપણે તો શું લઈને બેઠા છીએ, આ રાગ દ્વેષના ભાવ મારા છે. અહીંયા તો કહે છે કે એ ઉપચારથી પણ એનો કરતા નથી. આત્મા રાગ દ્વેષના ભાવનો કે આ શરીરની ક્રિયાનો કરતા ઉપચારથી પણ નહીં, કહેવા માત્ર પણ માટે પણ નહીં. ઉપચારથી એટલે કહેવા માત્ર માટે, કહેવા ખાતર કહીએ ને એ ઉપચાર કર્યો કહેવાય, જે નથી એને કહીએ એને ઉપચાર કર્યો કહેવાય. આપણને પેટમાં દુખતું હોય ને કોઈ આવીને પૂછે, ખબર પૂછવા આવે તો કેમ છો, તો આપણે સારું કહીએ, સારું છે, પેટમાં દુખે છે એમ નથી કહેતા, પેટમાં દુખતું છે, પણ એ ઉપચારથી સારું કહીએ છીએ. આપણે અંદરમાં તો સમજીએ છીએ કે ભાઈ એવું કંઈ સારું તો છે નહીં, પણ આ વ્યવહાર છે, કેમ છો તો સારું છે, શું સારું છે, એ બહુ ઉપચાર કરવામાં આવે છે. એટલે જે હોય નહીં અને જે કહેવા ખાતર કહેવાય એ ઉપચાર છે. તો અહીંયા તો કહે છે કે એવો ઉપચાર પણ કરાય નહીં. શું? કે આ ભગવાન આત્મા રાગની અને જડની ક્રિયાનો કરતા થાય એ તો ઉપચાર માત્રથી પણ નથી. બહુ સરસ વાત છે. આ વાતને, આ પેરેગ્રાફને ફરી ફરી વાંચીને વિચારવાની જરૂર છે. હવે આગળ લઈએ, નીચે ચોથો અને પાંચમો પેરેગ્રાફ આપણે લઈએ કે આત્મા ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક સ્વભાવી ધ્રુવ વસ્તુ છે. તેનું વ્યાપ્ત વ્યાપકપણું પોતાના નિર્મળ સ્વભાવમાં અભિન્ન છે. વ્યાપ વ્યાપકપણું પોતાના નિર્મળ સ્વભાવમાં અભિન્ન છે, એટલે કે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક છે અને એનું વ્યાપ વ્યાપક પણ પોતાના નિર્મળ સ્વભાવમાં અભિન્ન છે, એટલે એનો સ્વભાવ પણ એવો જ છે, એમાં કંઈ જુદું છે નહીં. પેલા તો ધ્રુવ સ્વભાવ છે એની વાત કરી, જ્ઞાયક સ્વભાવી ધ્રુવ વસ્તુ, અને એનું વ્યાપ વ્યાપક પણ પહેલા એના સ્વભાવમાં છે, એટલે જેવો જેવું ધ્રુવ છે એવો એનો સ્વભાવ છે. હવે એનાથી આગળ વાત લે છે કે એ શુદ્ધ જ્ઞાયકના લક્ષ્ય, એનું લક્ષ્ય કરતા જે નિર્મળ વિતરાગી પર્યાય થઈ એમાં એ વ્યાપે છે, એટલે એનું વ્યાપ છે અને વ્યાપક એ ભગવાન આત્મા એ નિર્મળ પર્યાયમાં વ્યાપે છે. બંનેનું સત્વ એક જ રૂપ છે, પર્યાયનું અને આત્માનું સત્વ એક જ છે, માટે એમાં વ્યાપે છે, એ વ્યાપ વ્યાપક છે, તત્ સ્વરૂપ છે, બંને તત સ્વરૂપ છે, એટલે એનું એ વ્યાપ્ત અને પોતે વ્યાપક થઈ અને તે નિર્મળ વ્યાપક કર્મને કરે છે. પરંતુ પુણ્ય પાપ આદિના જે ભાવ, શુભ ભાવ અને અશુભ ભાવ, એ વિભાવ ભાવ વિકારી પર્યાય એનો ભાવ નથી, એનાથી જુદું છે, એમાં એનું સત્વ નથી, તેના ક્ષેત્ર અને ભાવ ભિન્ન છે, જુદા છે, એટલે અતત્વ સ્વરૂપ છે, નિશ્ચયથી તે અતત્વ સ્વરૂપ છે. તેથી આત્માને રાગ આદિ સાથે વ્યાપ વ્યાપક પણ નથી, માટે એનો એ કરતા પણ થતો નથી. તથા વ્યાપ વ્યાપક ભાવના સંભવ વિના કર્તા કર્મની સ્થિતિ કેવી, એટલે વ્યાપ વ્યાપક ભાવ રાગાદી સાથે આત્માને નથી, તો પછી એનો એ કર્તા ક્યાંથી થાય? ન જ થાય. વ્યાપ વ્યાપક ભાવના સંભવ વિના કર્તા કર્મની સ્થિતિ કેવી? વ્યાપ વ્યાપક ભાવના અભાવે રાગનો કર્તા આત્મા અને રાગ આત્માનું કર્મ એવી સ્થિતિ કેવી રીતે થાય? ન થાય, સંભવે જ નહીં. હવે આગળ 111માં માના ઉપર અહીંયા કે સ્વયં ભગવાન જ્ઞાયક વ્યાપક કરતા થઈને, જ્ઞાયક વ્યાપક કરતા થઈને પોતાની વ્યાપ્ય એવી નિર્મળ મોક્ષ માર્ગની, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની, એની પર્યાય એવી શુદ્ધ રત્નત્રયની પર્યાયને કરે છે અને તે ધર્મ છે. આ આત્માનું વ્યાપ્ય કર્મ છે. પરંતુ અતત્વ સ્વરૂપ એવો જે રાગ વ્યવહાર, તે આત્માનું વ્યાપ્ય નથી, તે આત્માનું કર્મ નથી. તો આત્મા શું કરી શકે? આત્માનું વ્યાપ્ય શું? આત્માનું કાર્ય શું? તો કે એ પોતે મોક્ષ માર્ગની આ નિર્મળ પર્યાય કરે, સમ્યક દર્શન પર્યાય કરે, સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રની પર્યાય કરે. એ રત્નત્રય, ત્રણ પર્યાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એને આપણે રત્નત્રય કહીએ છીએ. એ ત્રણ ને રત્ન પણ કહીએ છીએ. અને એ ખરેખર તો એ પર્યાય છે. અને એ કાર્ય જે થાય છે એ કરનારો ભગવાન આત્મા પોતે છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર સિવાય, જે મોક્ષ માર્ગ છે એના સિવાય ભગવાન આત્મા રાગ આદિ કરે એ વાત બરાબર નથી, એ વાત બેસતી નથી. કેમ કે એની સાથે, રાગ સાથે તો એને તત્ સ્વરૂપ સંબંધ જ નથી. એ તો અતત્ સ્વરૂપ છે. એની સાથે તો અતત સ્વરૂપ સાથે વ્યાપ વ્યાપક પણ નથી, તો કર્તા કર્મ પણ નથી. નીચે તે ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ત્રિકાળી જ્ઞાયક ભાવ શુદ્ધ ચૈતન્ય ઘન વસ્તુ છે, તે તત સ્વભાવે છે, તેનું તત સ્વભાવે પરિણમન થયું, તે તેનું કાર્ય છે, કર્મ છે. ત્રિકાળી ધ્રુવ વસ્તુ પોતે વ્યાપક થઈને પોતાના નિર્મળ પરિણામમાં વ્યાપે એ તો બરાબર છે, પરંતુ તે શુભાશુભ વિકારના પરિણામમાં ક્યાંથી વ્યાપે? એટલે કે શુભાશુભ વિકારમાં વ્યાપક થઈ ને એ પરિણામ કરે, શુભાશુભ પરિણામ કરે, એ વાત ક્યાંથી લાવવી? કેમ કે ત્યાં વ્યાપ વ્યાપક ભાવનો અભાવ છે, એટલે એ વાત હોય નહીં. વ્યવહાર રત્નત્રયના શુભભાવ, તે આત્માનું કર્તવ્ય, આત્માનું વ્યાપ્ય કર્મ, એ સ્થિતિ ક્યાંથી લાવવી? એ પર્યાય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની જે કરે છે એ એનું વ્યાપ્ય છે. પણ એવો કોઈ પણ શુભભાવ, એ શુભભાવ જે છે કે અશુભ ભાવ છે, એ આત્માનું વ્યાપ્ય નથી, એટલે આત્માનું એ કાર્ય પણ નથી. શરીરના કામો આત્મા કરતો નથી, આ ભાષા થાય એ પણ આત્મા કરતો નથી, હાથ પગ હલાવવા એ પણ તે આત્મા કરતો નથી. કેમ કે એ દ્રવ્ય જુદું છે, ત્યાં સુધી આત્મા પહોંચતો જ નથી, વ્યાપતો જ નથી, તો એના કાર્ય ક્યાંથી કરે? એ બંને સત્વ જુદા છે, બંનેનું સત્વ જુદું હોવાથી એકબીજામાં વ્યાપતા પણ નથી, તત્સ્વરૂપ નથી. તત્સ્વરૂપ હોય તો જ થાય. પહેલા આપણે તદભાવની વાત આવી હતી, અહીંયા તત્સ્વરૂપની વાત છે. હવે એક પ્રશ્ન અહીંયા થયો છે પાના નંબર 112 ઉપર. આ બધી વાત કરી સમજાવ્યું એટલે શુભ ભાવની વાત માટે થઈને હજી રૂચિ પડી છે ને, એટલે પ્રશ્ન થયો છે. 112માં પાના ઉપર અહીંયા વચ્ચે પ્રશ્ન મૂક્યો છે કે ચતુર્થ ગાદી ગુણસ્થાનમાં રાગ તો હોય છે ને, એટલે શુભ ભાવ તો હોય ને, ચોથા ગુણસ્થાને પણ રાગ તો હોય છે. હા, ચતુર્થ આદિ ગુણસ્થાનમાં વ્રત પૂજા ભક્તિ દયાદાન ઇત્યાદિના શુભ ભાવ હોય છે, પણ તે શુભભાવ તે આત્માનું વ્યાપ્ય કર્મ નથી. જે વિભાવ હોય છે તેને તે કાળે તે જાણતો પ્રવર્તે, એટલે એવો શુભભાવ આવ્યો હોય તો સમ્યક દ્રષ્ટિ એને જાણે, એનું જ્ઞાન કરે છે, પણ એ એનું કાર્ય નથી. સ્વપરને જાણનારી એની જે જ્ઞાનની પર્યાય, સ્વને પણ જાણે પરને પણ જાણે, એ સ્વપરને જાણનારી એની જે જ્ઞાનની પર્યાય, તે જ્ઞાનની પર્યાય તે એનું કર્મ છે, તે એનું વ્યાપ્ય છે. પણ પેલા શુભભાવ એ એનું કાર્ય નથી, એનું કર્મ નથી. જ્ઞાન રાગને જાણે, એ જ્ઞાનની પર્યાયમાં એ રાગ છે, શુદ્ભાવ છે કે શુદ્ભાવ છે એ જણાય. પણ શુભભાવ જે છે એ અશુભ ભાવ જે છે એને જાણનારી એ જ્ઞાનની પર્યાય એ જ્ઞાન કર્યું તે આત્માનું કાર્ય છે, નહીં કે પેલો શુભભાવ આત્માનું કાર્ય છે. જ્ઞાન રાગને જાણે તેથી કે રાગ આત્માનું કાર્ય થાય નહીં, આત્માનું વ્યાપ થઈ જાય એમ નહીં. જ્ઞાન રાગને જાણે તેથી કે રાગ આત્માનું વ્યાપ થઈ જાય એમ નથી. એટલે પરના કાર્યો આત્મા કરતો નથી, વિભાવ ભાવનો પણ આત્મા કરતા નથી. અને જો એ વિભાવ ભાવનો કરતા થઈ અને ફરે છે તો એ શોધતો નથી. પાર નંબર અહીંયા 113 ઉપર આગળ કહે છે ગુરુદેવ કે ભાઈ બહારની ધમાધમી માર્ગ નથી. અહીંયા તો કહે છે કે ભગવાન આત્મા તત્સ્વભાવ જે જ્ઞાયક ભાવ તે કરતા અને તેની નિર્મળ પર્યાય તે એનું કાર્ય છે. પરંતુ અતત્સ્વભાવ એવો જે વિભાવ એનો આત્મા કરતા નથી અને તે વિભાવ આત્માનું કાર્ય નથી, કર્મ નથી. આ પ્રમાણે અંતરંગમાં દ્રષ્ટિ થઈ એને પ્રબળ વિવેકપૂર્વક ભેદ જ્ઞાનરૂપ સમ્યક જ્ઞાનનો સૂર્ય ઉગ્યો એમ અહીં કહે છે. આવી જેને દ્રષ્ટિ થઈ એને ખરેખર ઉઘાડ થયો છે, એને ખરેખર પ્રકાશ થયો છે, એને સમ્યક જ્ઞાનનો સૂર્ય ઉગ્યો છે. આ વાત જેને સમજાઈ, આ વાત એને સમ્યક જ્ઞાનનો સૂર્ય ઉગ્યો છે. અને આવો વિવેક, આવો પ્રબળ વિવેક, સમ્યક જ્ઞાનનો જે સૂર્ય પ્રગટ થયો તેનો સૌને ગ્રાસીભૂત કરવાનો સ્વભાવ છે. એટલે કે એ જ્ઞાન, એ સમ્યક જ્ઞાન છે એ બધાને જાણી લે એવું છે. એટલે કે તે સ્વને જાણે અને જે રાગ હોય એને પણ જાણે એવો એનો સ્વભાવ છે. જાણવામાં બધું કોળિયો કરી જાય, જાણવામાં બધું કોળિયો કરી જાય એટલે બધું ખાઈ જાય, એટલે કે બધું જાણી લે. જાણવામાં બધું કોળિયો કરી જાય એવી પ્રગટ થયેલા જ્ઞાન પ્રકાશની શક્તિ છે. રાગને કરે એમ નહીં, રાગને જાણે, પરને જાણે, સ્વને જાણે, જ્ઞાનનો એ સહજ સ્વભાવ છે કે તે જાણવામાં રાગ આદિ સર્વને કોળિયો કરી દે. એટલે જે કાળે જે જાતનો રાગ છે અને જે જાતની દેહની સ્થિતિ છે એ બધાને જાણે. એ બધું છે તો પોતાના કારણે, દેહનું કારણ, દેહની સ્થિતિ દેહના કારણે, એ કે આત્માને કારણે છે એમ નથી. એટલે જે જાતની દેહની સ્થિતિ પોતાના કારણે થાય તે કાળે તે સર્વને અડ્યા વિના ગ્રાસીભૂત કરવાનો, જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે. હવે અહીંયા છેલ્લે કહે છે કે જે કાળે રાગ છે તે કાળે રાગને જાણતું જ્ઞાન પણ છે, એ કાળે ત્યાં રાગને જાણતું જ્ઞાન પણ છે. કોને છે? જ્ઞાનીને છે. તેની દ્રષ્ટિ ધ્રુવ પર પડી છે, જેને સમ્યક દર્શન થયું છે એને જ્યારે રાગ છે ત્યારે એને જાણવા વાળું એનું જ્ઞાન છે. તે જ્ઞાન કર્તૃત્વ રહિત થઈને શોભે છે. એ જ્ઞાનમાં જો એ એમ માને કે હું પરનો કરતા છું, પરભાવનો કરતા છું, તો એ જ્ઞાન કેવું કહેવાય? મિથ્યા કહેવાય. પણ એ જ્ઞાનમાં એ પોતાથી જુદા રાગને જાણે, શરીરના જે કંઈ કામો થઈ રહ્યા છે, શરીરની જે પર્યાય છે એ બધાને પણ પોતાથી જુદા જાણે અને એનો એ પોતે કરતા નથી એમ જાણે તો એ જ્ઞાન શોભે છે. નહીં કે એ શરીરનો કરતા થાય, શરીરની ક્રિયાઓનો કરતા થાય કે પછી વિભાવ ભાવનો કરતા થાય, એવી વાત જો લઈને બેઠો હોય તો એ શોભતો નથી. બહુ સુંદર વાત છે. હવે ભાવાર્થમાંથી પણ એક વાત લઈએ આપણે. પાના નંબર 116 ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ કહે છે કે આમ તો દ્રવ્યની સત્તા અને પર્યાયની સત્તા બે ભિન્ન છે. એક અપેક્ષાથી જોવા જઈએ તો દ્રવ્યની સત્તા અને પર્યાયની સત્તા ભિન્ન છે. પર્યાય છે તે સત છે, પણ એક સમયનું સત છે, પેલું ત્રિકાળ સત છે, પણ બંનેનું સત્વ એક જ પ્રકારનું છે ને, એટલે અહીંયા એ કહેવામાં આવ્યું છે. એટલે તત્સ્વરૂપ શબ્દ મૂકી અને એ ભાવ બંનેમાં એક પ્રકારનો છે એ વાત લેવી છે અને એમ એ વ્યાપકપણાનો સંબંધ દર્શાવો છે. એટલે એ તો છે જ. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે આમ તો દ્રવ્યની સત્તા અને પર્યાયની સત્તા બે ભિન્ન છે, એ અંદર અંદરની પરસ્પરની અપેક્ષા એ વાત છે. બંનેની સત્તા જુદી છે, એ અંદર અંદરની એ બે વચ્ચેનો સંબંધમાં જોઈએ તો એમ છે કે પર્યાય છે તે એક સમયની છે, પેલું ત્રિકાળ છે, એટલે એ અપેક્ષાથી બંનેની સત્તા ભિન્ન છે. કેમ કે પેલી સત્તા એક સમયની સત્તા છે, એક સમયનું હોવાપણું છે, એ તો પછી વિલીન થઈ જાય છે, નાશ પામે છે. પણ એ તો શું, એ બંને વચ્ચે પરસ્પર, એ બેની વચ્ચે, દ્રવ્ય અને પર્યાયની વચ્ચેની વાત છે, એ અપેક્ષા એ વાત છે. પણ જ્યારે બીજી વસ્તુ બહારની આવે ત્યારે શું, તો પરની અપેક્ષા એ શું, તો કે આ પર્યાય અને દ્રવ્ય એ એકરૂપ છે. પણ પરની અપેક્ષા એ તો દ્રવ્ય અને પર્યાયની સત્તા અભિન્ન છે, જુદી જુદી નથી. ખરેખર તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યના સત્તા અને ક્ષેત્ર તેની નિર્મળ પર્યાયના સત્તા અને ક્ષેત્રથી ભિન્ન છે, પણ તે તો અંદર અંદર પરસ્પરની દ્રવ્ય અને પર્યાયની અપેક્ષા એ વાત છે. આ થોડી સૂક્ષ્મતાથી વાત કરી, કેમ કે બીજી જગ્યાએ એમ આવ્યું હોય ને કે દ્રવ્ય અને પર્યાય જુદા, તો એ તો એ બે વચ્ચેનો સંબંધ છે. અને અહીંયા દર્શાવવું શું છે કે ત્રીજી વસ્તુ લેવી છે, એટલે કે બીજું દ્રવ્ય જુદું લઈએ તો શું છે, તો કે બીજું દ્રવ્યની અપેક્ષા એ જોવા જઈએ તો શું વાત છે, તો પછી આ દ્રવ્ય અને આ દ્રવ્યની જે પર્યાય માટી અને ઘડો એ બંનેનું સત્વ એક જ છે એમ વાત લેવામાં આવે. પણ માટી અને કુંભાર અથવા તો ઘડો અને કુંભાર એ બંનેનું સત્વ એક નથી એમ લેવામાં આવે. કુંભાર જુદું દ્રવ્ય અને માટી એ બેની વાત કરવા બેસીએ ત્યારે તો એમ જ લેવાય કે માટી અને ઘડો એ બંનેનું સત્વ એક જ છે. માટી એ દ્રવ્ય અને એની પર્યાય ઘડો એ બંને એક જ છે. પણ જ્યારે એ માત્ર માટી અને માટીની પર્યાય સંબંધીની વાત કરીએ, બંનેનો પરસ્પર સંબંધ વિચારવા જઈએ, તો આપણે જાણીએ છીએ કે બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે. કેમ ભિન્ન ભિન્ન છે, કેમ કે પેલી પર્યાય છે અને પેલું છે તે દ્રવ્ય છે. બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે એટલે ત્રિકાળી જે રહે છે એ ભગવાન આત્મા ધ્રુવ દ્રવ્ય એના સત્તા અને ક્ષેત્ર અને એની નિર્મળ પર્યાય એના સત્તા અને ક્ષેત્ર ભિન્ન છે. એ વાત પણ સાથે એમ જ રહે છે. એટલે આ વિરોધાભાસને અહીંયા દૂર કર્યો છે, આ રીતે સમજાયો છે. એટલે અહીંયા શું છે કે અહીં તો એમ સિદ્ધ કરવું છે કે પર્યાય અને દ્રવ્યનું ક્ષેત્ર એક છે, કેમ કે અભિન્ન સત્તાવાળા, અભિન્ન એટલે ભિન્ન નહીં તેવી સત્તાવાળા પદાર્થમાં વ્યાપકપણું હોય છે. પરની સત્તાથી પોતાના દ્રવ્ય પર્યાયની સત્તા ભિન્ન છે. પરની એટલે કુંભારની સત્તાથી માટી અને ઘડો જે દ્રવ્ય અને પર્યાય એમની સત્તા જુદી છે. એટલે પરની સત્તાથી પોતાના દ્રવ્ય પર્યાયની સત્તા ભિન્ન છે અને પોતાના દ્રવ્ય પર્યાય બેની સત્તા અભિન્ન છે, જુદી જુદી નથી એમ અહીંયા સિદ્ધ કરવું છે. આપણે નથી કહેતા કુટુંબમાં બે ભાઈ હોય તેમ કે તમે બંને જુદા જુદા, તમારું બંનેનું બધું જુદું જુદું, પણ એ બંને રૂમમાં છે ત્યારે કંઈક આ ટેબલ તારું, ના ટેબલ તારું, આ ડેસ્ક તારું, ના ખુરશી તારી, બધું જુદું જુદું પાડીએ. પણ બહારની વ્યક્તિ આવે ત્યારે શું કહીએ, ત્યારે બંને ભાઈઓને શું કહેવાય, એક કહેવાય, ભાઈ આ બધું અમારું છે. ત્યારે શું થાય, આ બધું અમારું છે. કેમ કે પેલો બહારનો છે, તો બહારનો જે આવ્યો ત્રીજી વ્યક્તિ એના કરતા એની આ બધું જુદું છે. એવી જ રીતે અહીંયા કહ્યું છે કે દ્રવ્ય અને એની પર્યાય એની સત્તા એ પરસ્પર જ્યારે એનો સંબંધ વિચારવામાં આવે તો એ અપેક્ષા એ બંને ભિન્ન છે. પણ બીજું દ્રવ્ય લઈને વાત કરીએ, પરદ્રવ્ય લઈને વાત કરતા હોય ત્યારે તો અહીંયા એ દ્રવ્ય અને એની પર્યાય જે છે તે એની સત્તા અભિન્ન છે. એ વ્યાપકપણાનો ભાવ સમજાવો છે ને, એટલા માટે એ રીતે અહીંયા વાત લીધી છે. જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષાએ સમજવી અને પછી બીજી જગ્યાએ સૂત્રમાં જે વાત કરી હોય એને ત્યાં સમજવી કે ત્યાં શું અપેક્ષા હતી. છેલ્લી વાત અહીંયા બહુ સરસ લીધી છે કે જ્યાં વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા કર્મ ભાવ હોય. પહેલી વાત, વ્યાપક ભાવ વિના કર્તા કર્મ ભાવ ન હોય, આ બીજી વાત. અને આવું જાણીને, આવું જે જાણે તે ઉદગળને અને આત્માને કર્તા કર્મ ભાવ નથી એમ જાણે છે. કળસ્ટિકામાં જીવ સત્વથી પુદ્ગળ દ્રવ્યનું સત્વ ભિન્ન છે. જીવ થી પુદ્ગળ, જીવનું સત્વ અને પુદ્ગળનું સત્વ જુદું છે એવું કળસ્ટિકામાં આવ્યું છે ને. નિશ્ચય થી વ્યાપ વ્યાપકતા નથી, એ બંને વચ્ચે જીવ અને પૂતગળ વચ્ચે વ્યાપ વ્યાપક ભાવ નથી એમ કહ્યું છે. અને પૂતગળ અને પૂતગળના નિમિત્ત થી થતી વિકારી પર્યાય એ બધું પૂતગળ છે. આવું જે જાણે તે વિકારને અને આત્માને કરતા કર્મભાવ નથી એમ જાણે છે, કર્મના પરિણામનો પોતે કરતા નથી એમ જાણે છે, ત્યાં રાગાદી વિકારનો પણ પોતે કરતા નથી એમ જાણે છે. અને આવું જાણવાનું થાય એટલે પછી એનું લક્ષ આત્મા તરફ જાય છે, પર તરફનું લક્ષ છૂટી જાય છે, પરનું કરતાપણું છૂટે છે, રાગનું કરતાપણું પણ છૂટે છે, અને એમ એ પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા થઈ અને આત્મામાં જાય છે.
આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે